mejor se me disparará y todo lo que sea que pase. प्रश्न पहलो प्रथम थी ज्ञान में बने परखा बराबर नक्की करी लीधा हो द्रव्य ने पर्याय एक वस्तु में बे परखा से एम नक्की करी लीधा हो पछी निश्चय ना विषयभूत मूल वस्तु ने ध्येय तरीके लईने एटले के व्यवहार नु अलग छोड़ी ने निश्चय ना विषय तरफ जयरे दृष्टि जाए ત્યારે ભગવાન આત્મા ધ્યેય થાય છે. ધ્યેય તરીકે લઈને આગળ વધતો જાય એટલે કે જ્યાં ધ્યેય તરફ લક્ષ્ય ગયું ત્યાં એ ધ્યાન થઈ ગયું અને ધ્યાન અને ધ્યેયની એકતા તેને જ્ઞેય કહેવામાં આવે તો પછી છેલ્લે જ્ઞાનમાં બંને પડખાને જ્ઞેય કરવાના રહે છે. પ્રશ્ન એમ છે, એક પડખું ધ્યેયનું ને બીજું પડખું જ્ઞેયનું એમ બે પડખા કાયમ માટે રહ્યા કરે છે કે ધ્રુવ પરમાત્મા તો ધ્યેય તરીકે જણાય છે, પર્યાય જ્ઞેય તરીકે અને પર્યાય પરિણત આત્મા પણ જ્ઞેય તરીકે જણાય છે. એ ધ્યેય તરીકે કદી પર્યાય કે પર્યાય પરિણત દ્રવ્ય ધ્યેય તરીકે આવતો નથી ધ્યાનમાં. ધ્યેય તો ધ્યેય છે ને જ્ઞેય તો જ્ઞેય છે, ધ્યેય છે ને જ્ઞેય થાય છે. નવું સ્વજ્ઞેય, સ્વજ્ઞેય એટલે જેમાં આત્માને આશરે સમ્યક દર્શના ચારિત્રના પરિણામ થાય એ પરિણામથી દ્રવ્ય આત્મા એક સમયે કથનચિત અનન્ય થઈ જાય છે. સર્વથા અનન્ય નહીં, કથનચિત અનન્ય થાય છે એવો ભગવાન આત્મા અભેદ જ્ઞેય થઈ જાય છે. અભેદ ધ્યેય અને અભેદ થાય જ્ઞેય સમય એક. પછી બે પડખાને જેમ છે, ધ્યેયને ધ્યેય રૂપ, જ્ઞેયને જ્ઞેય રૂપ, અકર્તાને અકર્તા રૂપ, કરતાને કરતા રૂપ, જ્ઞાન જાણ્યા જ કરે છે બસ. પછી કોઈ નહીં પક્ષે તો નથી. પછી કરતા ને અકર્તા બેનો જ્ઞાતા થઈ જાય છે. કરતા ધર્મ ને અકર્તા સ્વભાવ એનો બહેનો અનુભવ પછી જ્ઞાતા રહીએ છે બસ. નહીં પક્ષ નથી કરી. ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે બસ. જ્ઞાન સ્વરૂપ જીવ તો જ્ઞાન સ્વરૂપ છે. આવો છું ને આવો નથી એ બધા વિકલ્પ છૂટી જાય છે. બીજો પ્રશ્ન, સર્વજ્ઞ ભગવાન કહે છે કે દુઃખ તારામાં બિલકુલ નથી, સર્વથા નથી. તારામાં એટલે તારા આત્મામાં, જેને અમે આત્મા કહીએ છીએ, ઉપાદેયભૂત તત્વ કહીએ છીએ આત્મા, એવા ઉપાદેયભૂત તત્વ ભગવાન આત્મામાં બિલકુલ દુઃખ નથી. જીવ તત્વમાં બિલકુલ દુઃખ નથી એમ કહ્યું છે તો પછી કથનચિત કરીને પ્રમાણને કહેવાની જરૂર શું પડી? કેમ કે એ કંઈ સર્વથા છે એમ નથી. નૈ વિવક્ષાએ દુઃખ નથી, પણ પર્યાય અપેક્ષાએ પર્યાર્થિક નહીંથી વ્યવહાર નહીંથી જોવામાં આવે તો અજ્ઞાનીની દશામાં દુઃખ પણ છે. જેમ વેદાંત અને સાંખ્યમતી કહે છે કે સર્વથા દુઃખનો અભાવ છે એમ નથી. દ્રવ્ય સ્વભાવમાં દુઃખ નથી, દુઃખ દુઃખમાં છે, પર્યાયમાં દુઃખ છે. એ પર્યાયમાં દુઃખ છે એનું લક્ષ છોડી અને સુખમય આત્માનું ધ્યાન કરો તો પર્યાયમાંથી દુઃખ નીકળી જશે અને પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ, સુખ પ્રગટ થશે એમ. જ્યાં કથનચિતની વાત આવે ત્યાં પ્રમાણ લેવું અને સર્વથા આવે ત્યાં નહીં લેવું એમ. નહીં વાક્ય અને પ્રમાણ વાક્ય બે જુદા જુદા છે. કથનચિત દુઃખ જીવમાં છે એમ જ્યારે આવે ત્યારે પ્રમાણ વાક્ય થઈ ગયું, પ્રમાણનું વાક્ય. અને આત્મામાં દુઃખ બિલકુલ નથી ત્યાં એ શુદ્ધ નહીંથી વાત કરે છે એમ સમજવું. આત્મામાં દુઃખ ન હોય, આત્મામાં કથનચિત દુઃખ છે વિષય ફરી ગયો. પર્યાયની પ્રધાનતાથી વાત આવી, ઓલી દ્રવ્ય સ્વભાવથી વાત કરતા હતા. પારિણામિક ભાવમાં દુઃખ હોય કોઈ, ઉદય ભાવ છે એ પર્યાયમાં છે, પર્યાયનો ધર્મ છે. સ્વભાવ તો દ્રવ્ય સ્વભાવમાં તો ઉદય ભાવ છે નહીં. કથનચિત આવે ત્યાં વ્યવહાર થઈ ગયો સમજી લેવું. પ્રમાણ જ્ઞાન એ વ્યવહારની નજીક છે. એ જ્ઞાનમાં એવું જણાય ખરું પણ એનો પક્ષ ન હોય. ત્રીજો પ્રશ્ન, સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિને પદાર્થના પ્રતિભાસમાં ફેર છે તો ત્યાં કેવા પ્રકારનો ફેર સમજવો? મિથ્યા દ્રષ્ટિ આત્માને અશુદ્ધ માને છે અને સમ્યક દ્રષ્ટિ આત્માને શુદ્ધ જાણે છે. આશ્રવને અશુદ્ધ જાણે તો માફ છે, પણ આત્માને અશુદ્ધ માને તો મોટો દોષ છે. પદાર્થના પ્રતિભાસના તફાવત, સમ્યક જ્ઞાની આત્માને ત્રણેય કાળ શુદ્ધ જાણીને માને અને મિથ્યા દ્રષ્ટિ આત્માને અશુદ્ધ જાણીને અશુદ્ધ માને. આત્મા તો એવો છે નહીં, આ મિથ્યા દ્રષ્ટિ એમ કે આત્મા શુદ્ધ છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે, અનાધિકારનો આશ્રવ, અશુદ્ધતા છે તો કંઈ દોષ નથી. અશુદ્ધતા આશ્રવની છે અને શુદ્ધતા જીવની છે, બેમાં મોટો ફેર છે. પદાર્થના પ્રતિભાસમાં ફેર, એક આત્માને શુદ્ધ જાણે છે તે શુદ્ધની પ્રાપ્તિ એને થાય છે, બીજો અશુદ્ધ જાણે છે તો અશુદ્ધની પ્રાપ્તિ થાય છે. પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. એક કે છે જ્ઞાયક જણાય છે, જ્ઞાન જણાય છે, બીજો કે છે જ્ઞેય જણાય છે. પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. પેલા દ્રવ્યની અપેક્ષા એ વાત કરી, હવે પર્યાયની અપેક્ષા એ વાત કરી. પેલા દ્રવ્યની અપેક્ષા એ વાત કરી કે જ્ઞાની કે છે કે આત્મા ત્રણેકાળ શુદ્ધ છે, અજ્ઞાની કે સંસારી આત્મા તો અશુદ્ધ જ હોય ને, આત્મા અશુદ્ધ હોય એમ બોલે, ભૂલ થઈ ગઈ. આત્મા શુદ્ધ ન હોય, આશ્રવ અશુદ્ધ હોય. આશ્રવ ને આત્મા બે જીત જુદી છે, બેની એક સત્તા નથી, પેન્ડિંગ છે. પર્યાયના પ્રતિભાસમાં ફેર, એક કે છે પરજ્ઞેય જણાય છે અને બીજો કે છે મને જ્ઞાન જણાય છે, જ્ઞાયક જણાય છે. પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. ગુરુદેવ કે અમને તો જ્ઞેય જણાતું નથી, જ્ઞાન જ જણાય. અજ્ઞાની કે અમને જ્ઞાન જણાતું નથી અને જ્ઞેય જ જણાય. પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે, એ પર્યાયની ભૂલ થઈ, ઓલી દ્રવ્યની ભૂલ. શું કહ્યું? ફરીને સાધક એમ કે છે કે આત્મા ને અમે શુદ્ધ જોઈએ છીએ, એની નજર દ્રવ્ય ઉપર છે. અચાણે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને કહે છે કે આત્મા તો શુદ્ધ જ છે, અમારો આત્મા શુદ્ધ છે, તમારો આત્મા શુદ્ધ. ત્યારે મિથ્યા દ્રષ્ટિ કે છે કે સંસારી આત્મા તો અશુદ્ધ જ હોય ને. પદાર્થના પ્રતિભાસમાં તફાવત, એ દ્રવ્ય સંબંધે ભૂલ થઈ, જીવ તત્વ સંબંધે ભૂલ થઈ. હવે જ્ઞાનની પર્યાયમાં એક કહે છે કે અમને પર જ્ઞેય જણાય છે, અમને જ્ઞાન જણાતું નથી. જ્ઞાની કહે છે અમને જ્ઞાન જ જણાય છે, જ્ઞેય જણાતું જ નથી. એ જ્ઞાનની પર્યાયના પ્રતિભાસમાં તફાવત છે કે આત્માને અશુદ્ધ જાણે છે, એને દ્રવ્ય સ્વભાવની ભૂલ, જીવ તત્વ સંબંધી ભૂલ. અને એમ કહે છે કે જ્ઞાનની પર્યાયમાં પર જણાય છે, છ જણાતું નથી, એને જ્ઞાનની પર્યાયની ભૂલ, બે ભૂલ રહી જાય છે. એકીએ તફાવત હે, હે એસા નહીં માનતા હૈ, નહીં હૈ એસા માનતા હૈ, તો પદાર્થ કા પ્રતિભાસ મેં તફાવત હો ગયા, અજ્ઞાન હો ગયા. હે એસા નહીં માનતા, આત્મા તો અશુદ્ધ, વો માનતા અશુદ્ધ. જ્ઞાન કી પર્યાયમાં બાળગોપાલ સૌને ભગવાન આત્મા જણાય છે, આ કે અમને જણાતો નથી, અમને પ્રતિમા જણાય. સફેલીએ બધા બાળગોપાલ સૌને ભગવાન આત્માનો અનુભવ થઈ ગયો છે, એવો પાઠ છે આ કે અમને આત્મા નથી જણાતો. પછી કહે કે જ્ઞાનની પર્યાયમાં જે તન્મય હોય એ જ જણાય, જે તન્મય હોય ન જણાય, એટલે કે જ્ઞાન જ જણાય છે અથવા જ્ઞાયક જ જણાય છે. જ્ઞાની એમ કહે છે, ઓલો કહે છે કે અમને જ્ઞાને જણાતું નથી ને જ્ઞાયકે જણાતું નથી, અમને તો રાગ જણાય છે. તો પદાર્થના પ્રતિભાસમાં તફાવત, એનું નામ અજ્ઞાન થઈ ગયું. જણાય છે જ્ઞાન અને માને છે જ્ઞેય જણાય છે. અજ્ઞાનીને પણ વસ્તુની સ્થિતિ આમ છે એ માનતો નથી. જ્ઞાનની પર્યાય સંબંધેની શ્રદ્ધામાં ભૂલ અને દ્રવ્યના સ્વભાવની શ્રદ્ધા સંબંધે ભૂલ. ચોથો પ્રશ્ન છે, જાણે છે અને જણાય છે એ બે વાક્યો સરખા જેવા લાગે છે. જાણે છે અને જણાય છે એમાં કઈ તફાવત તો લાગતો નથી. જાણે ને જણાય, જાણે ને જણાય, જાણે ને જણાય, એમાં શું એક જેવું લાગે છે? એ બે વાક્યો સરખા જેવા લાગે પરંતુ તેમાં મોટો તફાવત છે તેમ જ્ઞાની કહે છે. તો શું તફાવત સમજવો? કે જે જાણે છે, જે જાણે છે તે પર્યાય જાણે છે અને જણાય છે તે દ્રવ્ય જણાય છે. જાણે છે તે પર્યાય છે અને જણાય છે તે દ્રવ્ય છે. જાણે છે તે વિશેષ છે, જણાય છે તે સામાન્ય છે. એક વાત. બીજું, જાણે છે તે પરિણામી આત્મા જાણે છે અને જણાય છે એ અપરિણામી. બે વાત કરી, પહેલી એકલી પર્યાયથી વાત કરી અને પછી પરિણામી દ્રવ્યથી વાત કરી. જાણે છે એ તો પરિણામી આત્મા જાણે છે, પણ જણાય છે શું કે અપરિણામી. પર્યાય પરિણત આત્મા એ 38મી ગાથામાં લીધું છે. જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે પ્રણમેલો આત્મા એ આત્માને કેવો અનુભવે છે એમ કે નવ તત્વથી અત્યંત ભિન્ન છે એવો આત્મા અમને અનુભવમાં આવે છે. સામાન્ય સુધાર પરમાત્મા અમને અનુભવમાં આવે. પછી જાણે છે ને જણાય છે એનો ભેદ નીકળી જાય ત્યારે અનુભવ થઈ જાય. જાણે છે પર્યાય, જણાય છે દ્રવ્ય, કે અનન્યપણું થાય તો પછી જાણે છે અને જણાય છે એ ભેદ નરી આત્મા થઈ જાય. પરને જાણે છે અને પર જણાય છે એમાં મોટો ફેર. પર જણાય છે એમાં દ્રવ્યદ્રષ્ટિ થઈ જાય છે અને હું પરને જાણું છું એમાં પર્યાદ્રષ્ટિ થાય છે. પર જણાય છે એમાં જ્ઞાનની ઉર્જતા આવી અને જ્ઞેય જણાય છે એમાં જ્ઞાન તિરોભૂત થઈ અને જ્ઞેયનો આવિર્ભાવ થયો. મોટો ફેર. છતાં જ્ઞાની કોઈ વખતે કહે કે જ્ઞાની પર પદાર્થને વ્યવહારે જાણે છે તો એનો અર્થ એવો કે જણાઈ જાય છે એમ. એ સોગાની જે બહુ સારી વાત કરી, પર પદાર્થો જણી જ જાતા હે, બસ એટલે જણાઈ જાય છે, જણી જ જાતા હે, સહેજ ને ઇસકે લીએ પુરુષાર્થ કરના નહીં પડતા. સુમનભાઈએ કહ્યું કે તમે અહીં ચર્ચા કરો છો ને બોલે અહીંયા કરો ને, સવા 4 થી 5 કે 4 થી 5 કે અનુકૂળ. મેં કહ્યું ભાઈ મને અનુકૂળતા નથી, અહીંયા મારે લાંબા પગથી કરીને બેસવું પડે, ગમે એમ બેસવું ચાલે, અહીંયા કંઈ મંદિરમાં ના એટલે અનુકૂળતા નથી, શું કરું. પાંચમો પ્રશ્ન છે, આચાર્ય ભગવાન કહે છે કે હું નિરંતર સમ્યક દર્શનના વિષયને અનુભવું છું. સમ્યક દર્શન અનુભવ તો નથી, સમ્યક દર્શનનો વિષય જ્ઞાયક છે એને અનુભવું છું. તો ત્યારે પર્યાયના ધર્મને ગૌણ કરીને અનુભવના વિષયનું નિરંતર લક્ષ્ય તેમ સમજવાનું છે કે હા, અનુભવને ગૌણ કરીને અનુભવનો વિષય અનુભવમાં આવે છે એમ લેતા એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રહીએ છીએ, એમાં એટલો આંતરો છે. અમને તો નિરંતર ભગવાન આત્મા અનુભવમાં આવે છે એમ સમયસારમાં આવે, ભગવાન આત્મા અનુભવમાં આવે છે એટલે શું કે અમારા લક્ષમાં ભગવાન આત્મા છે એટલે એ જ અમને દેખાય છે, પર્યાય દેખાતી નથી, પર્યાય ગૌણ થઈ જાય છે, પર્યાયનું લક્ષ નથી, પર્યાય ગૌણ થઈ જાય. થઈ ગયા પ્રશ્ન પૂરા? થોડો ઘણી વાર અભ્યાસ કરવાની જરૂર છે, હવે થોડો અભ્યાસ કરો, ચાલુ કરો. 11 ભાગ છે, પહેલો ભાગ શરૂ કરો, ગુરુદેવના વ્યાખ્યાન. પછી તો મૂકવાનું મન નહીં થાય, એવું તમને રસ આવશે. કરો વાતમાં લાગે પછી તો. યથાર્થ નિયતનો અર્થ એમ છે કે જે સમયે, જે પર્યાય, જે કાળે, જે ક્ષેત્રે, જ્યાં જેમ થવાની હોય તે થાય છે, એવું જે સમ્યક નિયતિ વાત છે એમાં આત્માનું લક્ષ પર્યાય ઉપરથી છૂટી અને દ્રવ્ય ઉપર જાય છે તો સમ્યક નિયતિ છે. પર્યાયનું લક્ષ છૂટી અને દ્રવ્ય ઉપર જાય અને દ્રવ્ય અકર્તા છે, કેવળ જ્ઞાતા છે, પર્યાયનું કરતા નથી, એમ જ્યારે દ્રવ્ય ઉપર અનુભવ આવે ત્યારે એ પર્યાય થવા યોગ થાય છે એમ જ્ઞાનમાં જાણે છે. થવા યોગ થાય છે એમ, હું કરું છું અને થાય છે એમ નહીં. એનો સમય ફરતો નથી, એનો ભાવ ફરતો નથી, એનું ક્ષેત્ર ફરતું નથી. સમ્યક નિયતિ છે, સ્વભાવની સન્મુખ થઈ અને જે સમયે થવાનું હોય તે સમય ત્યાં જ ખરે. બાકી પર્યાય સમ્યક દર્શન થવાની હશે ત્યારે થશે એમ નથી. સમ્યક દર્શન થવાની હશે ત્યારે થશે, ત્યાં પર્યાયને છોડી દીધું અને બીમાર થાય એટલે તરત જ દવા લઈએ તો થવાનું હોય ને થાય છે, દવા શું કામ લે? થવાનું હોય થાય છે તો આહાર શું કામ કરે? થવાનું હોય તો થાય છે તો પાણી શું કામ પી? થવાનું હોય તો થાય છે દુકાન શું કામ ખોલો? લગાવો બધી જગ્યાએ નિયતિ, જ્ઞાન નિયતિ નથી લગાવો, એને પ્રમાદ કરવો છે, ધર્મ કરવો નથી. માટે એ નિયતિનું બાનું કાઢે છે અને પ્રમાદ સેવે છે, મિથ્યા નિયતિ થઈ ગઈ. પાંચે સમય એક સાથે હોય, સ્વભાવ સ્વભાવ સમૂહનો પુરુષાર્થ, કાળલબ્ધિ કર્મનો અભાવ હોનાર, એ પાંચે ભાવ એક સાથે. કાળલબ્ધિ ખરેખર એ આત્માની પર્યાયનું નામ છે. પર્યાયનો જે સમયે ઉત્પાદ થાય ને તેને સ્વકાળ કહેવાય. ત્રિકાળ ભેદ એટલે શું? કે જે અનંત ગુણ નો પિંડ આત્મા સામાન્ય છે, ધ્રુવ છે, એને અભેદ થવું નથી તો અભેદ છે જ એને, જે અનંત ગુણથી અભેદ છે. થોડા ગુણવાળો છે ને પછી બહારથી બીજા ગુણ આવે ને અભેદ થાય, એને અભેદ કહેવાય. એવું તો સ્વરૂપ નથી. થોડા ગુણવાળો છે ને પછી ગુણો બીજા બહારથી આવી અને ગુણી બન્યો એમ નથી, એ તો ગુણી છે. એને જૂનું અભેદ કહેવાય, સનાતન અભેદ, અનાદિ અનંત અભેદ, જે દ્રષ્ટિનો વિષય, જેને ધ્યેય કહેવાય, જેનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય એને અભેદ કહેવાય. અભેદ એટલે અનંત ગુણથી અભેદ, એ તો છે છે ને છે. અને અભેદ ઉપર દ્રષ્ટિ જ્યારે આવે છે સામાન્ય સ્વભાવ ઉપર, નાયક ઉપર, ત્યારે પ્રણતિ એમાં અભેદ થાય છે. પર્યાય અને દ્રવ્ય ભેદ હોવા છતાં ભેદ દેખાવો નહીં, આ એનું નામ નવું અભેદ થયું કહેવાય. ક્ષણિક અભેદ એને ક્ષણિક ભેદ કહેવાય, અનન્ય પણ કહેવાય, એને તાદાત્મક પણ કહેવાય, અનિત્ય તાદાત્મક, સમજી ગયા, એમ પણ કહેવાય. ઘણા શબ્દો નવું અભેદ, એ અનુભવનો કાળ થાય, અનુભવના કાળે નવું અભેદ થાય. જૂનું અભેદ બધા પાસે છે પણ નવું અભેદ સમ્યક દર્શન થાય ત્યારે થાય. ઉપયોગ અંદરમાં આત્મામાં આવે ને એકાગ્ર થઈ જાય ત્યારે અનન્ય થઈને પરિણમી જાય, જાણનારો પોતે અને જણાય પણ પોતે, એવું જ્ઞેય થાય. એ સ્વજ્ઞેય કહેવાય. જે જ્ઞાનમાં જ્ઞેય તન્મય હોય એને જ્ઞેય કહેવાય. જે જ્ઞાનમાં જ્ઞેય તન્મય થઈને જણાય તેને ખરેખર જ્ઞેય કહેવાય. એ જ્ઞેય એક જ છે એમ, કેમ કે બીજા પદાર્થોમાં તો જ્ઞાન તન્મય થતું નથી, પછી બીજું જ્ઞેય ક્યાંથી થાય? આવ્યું તો ખરે, જુગલજી કહેતા હતા, જમવાય વાત પ્રત્યક્ષને પરોક્ષ ગૌણ છે. ત્યાં સુધીની વાત છે કે નમોલો એ સૌ ત્રિકાળવર્તી સાહુણમ, ભૂતકાળમાં થઈ ગયેલા સાધુઓ, વર્તમાનમાં સાધુ છે અને ભવિષ્યમાં સાધુ થવાના છે એને હું નમસ્કાર કરું છું. બોલો. એ પણ સાધુ જોઈને, સાધુ વિના કેને નમસ્કાર કરે? પણ એના લખણો હજી ને, લખણ લક્ષણ સાધુના, આચાર્યના, ઉપાધ્યાયના લક્ષણ જોઈને સમ્યક દર્શનના ઠેકાણા નથી. એમાં ચારિત્ર ક્યાં છે? કપડાવાળાની પૂછો છો વાત કે દિગંબરની? બોલો. અરે ભગવાન, હવે સમજાણું કે કેમ સમજાતું નથી તત્વ, તમને કેમ નથી સમજાતું હવે સમજાણું? એ તો ગ્રહિત મિથ્યા છે ભાઈ, એ સાધુના લક્ષણ જ નથી, દ્રવ્યલિંગી નથી. અષ્ટપાહુલમાં તો ત્યાં સુધી કુંકુંદ ભગવાને કહ્યું, એ એક જરાક કપડાનો દાણો વાણો રાખે ને સાધુ નથી, અને સાધુ માને એ નિગોદમાં જાય. શું કહ્યું? આ સર્વજ્ઞ ભગવાનની કહેલી વાત કુંકુંદ ભગવાને શાસ્ત્રમાં લખી, કોઈ એમાં દ્વેષ નથી. સમજી ગયા? વસ્તુનું સાધુનું સ્વરૂપ છે. તમે મોક્ષમાં પ્રકાશમાં ઈચ્છો નથી, તમે મોક્ષ માર્ગ પ્રકાશનો પહેલામાં પહેલો પાંચમો ભાગ વાંચો, પછી બીજો, પેલો બીજો, છેલ્લો પછી વાંચો. શરૂ કરી દો આજથી વાંચવા જેવો છે. એ બધાને અન્ય મતમાં કહ્યા. આટલા વર્ષથી આ સોનગઢ તમે જાઓ છો, બબે મહિના હમણાં સોનગઢ રહ્યા. આપણે બોલીએ છીએ કે નથી બોલતા? આપણે બોલીએ છીએ. પણ સાધુ એ કે ને, બોલે ને એમાં શું? સાધુ બોલે, નમસ્કાર કરું છું બોલે. પાંચ પરમેષ્ઠી પદ છે, પાંચમાંથી કોઈ પદ બાદ ન થાય. પંચ પરમેષ્ઠી એ પ્રકારનો શુભ ભાવ સવિકલ ધ્યાનમાં આવી જાય, કઈ હોય. પણ બધાને ઉદય ભાવ સરખો છે એમ પણ નથી. બધા બોલે, કોક બોલે, કોક દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરે, કોક શાસ્ત્ર છે, એમાં અનેક પ્રકારો છે. એ તો જરા થોડા તમે ઊંડા ઉતરો નહીં. હા, કરે ને. ત્રિકાળવર્તીને કરે, નિગોદમાં અત્યારે છે હજી, ભવિષ્યમાં સાધુ થવાના છે એને મારા નમસ્કાર. હે શું? ગુણ ને પૂજા છે ને, આ તો ક્યાં વ્યક્તિ ની ક્યાં વાત છે, સાધુ ના ગુણ હોવા જોઈએ ને એમાં, શુદ્ધ ઉપયોગી ને સાધુ કહેવાય. સમ્યક દર્શન હોય, સમ્યક જ્ઞાન હોય, લીનતા હોય, એ બધું હું તમને અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશમાં છો ને બધું સ્વરૂપ. આ તો બાળપોથી તમારે હવે શરૂ કરવી પડશે ભાઈ, બાળપોથી સાચી તમારા હિતને માટે કહું. સાધુ ને નમસ્કાર કરીએ છીએ ને, સાધુ નું લક્ષણ જોઈને શુદ્ધ ઉપયોગી ને સાધુ કહેવાય. સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક નિર્વિકલ્પ ધ્યાનમાં જઈને અતિન્દ્રિય આનંદ નું ભોજન કરે એને સાધુ કહેવાય. બાયમાં નગ્નતા હોય, ઉભા ઉભા આહાર એક વખત કરે, એ આહાર કરે ત્યારે જ પાણી પી લે, પછી કમંડરમાં પાણી લઈને જાય તો શૌચ માટે એ હોય પાણી, 120 ડિગ્રીનો તાપ હોય, ગળું સુકાતું હોય, ખબર પડે કે આ આયુષ પૂરું થશે, પાણી પીડ્યું હોય, પાણી લઈને પીએ તો નહીં પણ પાણી પીવું એવો વિકલ્પ ના આવે, અને દિવસના તો ઊંઘે જ નહીં, રાતમાં અડધી સેકન્ડ ઊંઘે, અડધી મિનિટ નહીં. આ તો હજી બહારના લક્ષણ, અંતરના લક્ષણ તો વાત અલૌકિક છે. હા, એવું કલ્પના આવે. એનું કારણ છે કે એને પ્રમાદ ઉડી ગયો છે. પ્રમાદ ઉડી ગયો એનો દાખલો આપવું એટલે ખબર પડે. કાપડિયાને દાખલો કાપડિયાને આપવું એટલે ખબર પડે, પ્રમાદ ઉડી જાય. એને આનંદનો અનુભવ છે ને એટલે ઊંઘ નથી આવતી એને, આનંદમાં ને આનંદમાં. જેવી રીતે કાપડિયા હોય ને, કાપડિયા એ સિઝન હોય કાપડની ફૂલ, તો ઘરાગી ચિકાર હોય, કોકોકની દુકાનમાં તો 150-200 માણસ ભરાઈ ગયું હોય, સમજી ગયા. તો આજુબાજુમાં ઘર હોય તો બેબી પપ્પા ચાલો જમવા ચાલો, 1 વાગ્યો 1.5 વાગ્યો, બે આજ ભૂખ લાગી નથી, ભૂખ લાગી નથી, ક્યાંથી ભૂખ લાગી, ઓલા પૈસા ઢંકસાર પડતી હોય. પછી બીજી વાર આવે, અટાણે ભૂખ લાગે, સાંજે જેમ લઈશું, બે ટકરો ભેગું અટાણાની. શું કામ ખબર છે કે એ જેમાં જેને રુચિ હોય એમાં એની પ્રવૃત્તિ હોય, એમાં પ્રમાદ ન હોય ને, એમ જેને આનંદનું ભોજનમાં મસ્તી હોય, એ આનંદનું ભોજનમાંથી નવરા થાય ત્યારે ઊંઘ આવે ને. ઊંઘ તો દોષ છે, પ્રમાદ છે, કંઈ ગુણ નથી. ઊંઘવું એ દોષ છે. રમણીકભાઈ બહુ અધ્યયન કરવું પડશે એમ લાગે છે. પહેલા તો વ્યવહાર સુધી આ કરવાની જરૂર છે. સાચા દેવ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, શાસ્ત્ર કોને કહેવાય. ભગવાન મહાવીર ને આહાર નહોતા કરતા, એને રોગ નહોતો થયો. આપણું છે રોગ થાય છે, દવા લેવા ગયા ને આવ ગપ્પા બધા. એ ઠીક છે, એ તો એની ભૂલ છે, ઘણી ભૂલો છે દેવ સંબંધ. આ તો એક મોટી વાત કરી, જયારે આહારની ને રોગની ચાલે છે. દ્રઢ થઈ જાય, કેમ કે છ દ્રવ્યને જાણવું મારો સ્વભાવ છે, માયનું એમ. છ દ્રવ્યને જાણવું એ મારો સ્વભાવ છે, એવું જે શ્રદ્ધાંત છે એને પરમાત્મા અધ્યોષાન મિથ્યાત્વ કહે છે. આત્માને જાણતા જાણતા છ દ્રવ્ય જણાઈ જાય તો તેને વ્યવહાર કહેવાય. આત્માને જાણવાનું ચૂકીને ભૂલીને છ દ્રવ્યને જાણવાનો જેને પક્ષ છે, રુચિ પડી છે પરને જાણવાની, એ તો મિથ્યા તો દ્રઢ થાય છે. પ્રથમમાં પ્રથમ આત્માને જાણો એવો પાઠ છે. પહેલા શું કરવું કે છ દ્રવ્ય જાણવા, નવ તત્વ જાણવા, આઠ કર્મ, 148 કર્મની પ્રકૃતિ, ગુણ સ્થાન, માર્ગના નહીં. પહેલામાં પહેલો તારો શુદ્ધાત્માને જાણ એવો પાઠ છે 17મી 18મી ગાથામાં. રાજાના દ્રષ્ટાંતે કહ્યું છે. સવા ચાર થી પાંચ નો ટાઈમ હમણાં છે, 4:15 થી 5. વાત ચાર છે ને, ચાર સુધી, એટલે 4:15 આવી રાખ્યું છે. અહીંયાથી 4 છૂટીને માણસ આવી શકે. શુદ્ધ નયનો પેલો અર્થ એ છે કે જે શુદ્ધ નયનો જ વિષય શુદ્ધાત્મા છે, જ્ઞાયક, કે જે શુદ્ધ નયનો વિષય છે. તો જેનો એ વિષય છે એને પણ શુદ્ધ નહીં કહેવામાં આવે. આત્માને ભગવાન આત્મા છે, જે ઉતાર સ્વભાવ છે, નાયક ભાવ છે, એને શુદ્ધ નહીં કહેવાય. કેમ કે શુદ્ધ નહીં નો વિષય છે. શુદ્ધ નહીં એટલે પર્યાય, પર્યાયનું અવલંબન દ્રવ્ય છે. તો શુદ્ધ નહીં નો જે વિષય છે એને પણ શુદ્ધ નહીં કહેવાય. અને પર્યાય જે શુદ્ધ આત્માને વિષય કરે છે એ પર્યાયને પણ શુદ્ધ નહીં કહેવાય. બે, હવે એ પર્યાય શુદ્ધ આત્મામાં અભેદ થઈ દ્રવ્યને પર્યાયનું અનન્યપણું, કથનચિત તન્મયપણું, એને પણ શુદ્ધ નહીં કહેવાય. પાણીને પણ શુદ્ધ નહીં કહેવાય. નિર્મળ પર્યાય પાણીની એને પણ શુદ્ધ નહીં કહેવાય, અને પાણીની પર્યાય અને પાણી અભેદ કરીને એને પણ શુદ્ધ નહીં કહેવાય. એમ દ્રષ્ટાંત. દ્રષ્ટિ પ્રધાનમાં તો એકલો ત્રિકાળી, સામાન્ય સામાન્ય ને સામાન્ય, એમાં વિશેષ ના આવે, અને વિશેષ સહિતનું સામાન્ય પણ ના આવે. પેલો જે શબ્દ આવ્યો શુદ્ધ નહીં, એ દ્રષ્ટિનો વિષય. બીજી શુદ્ધ નહીં એ પર્યાય, અને એ પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ એ પણ જ્ઞેય થયું. સમજી ગયા? આખો જ્ઞેય દ્રવ્ય ગુણ પર્યાય. અભ્યાસક્રમમાં ભલે 6 દ્રવ્યનું જાણવું આવે, 9 તત્વનું જાણવું આવે, બધા ભેદ પ્રભેદ જાણવું આવે, તો એ અભ્યાસ કરતાં પણ એને લક્ષી રાખવું જોઈએ કે કેવો શુદ્ધ આત્માને મારે જાણવો છે, એટલે ત્યાં સુધી પહોંચાતું નથી, એટલે આ ભેદો મને જાણવામાં આવે છે. બાકી ખરેખર તો ભેદનું જ્ઞાન કરતાં જ્ઞાને એને સુખ થતું નથી. અભેદને જાણે ત્યારે જ્ઞાનને સુખ થાય. કે આત્માનું લક્ષ રાખીને વાંચે, સાંભળે તો વાંધો ના આવે, નકર લક્ષ ફરી જાય તો થઈ રહી, આત્મા કાંઈ ના આવે. ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ થાય, પંડિત થઈ જાય પણ જ્ઞાની ન થાય. પહેલા તો નિમિત્તનો આંતરો આવવો જોઈએ. નિમિત્તના આંતરા વિના, સાચા દેવગુરુ શાસ્ત્રના શ્રદ્ધાન વિના કોઈ જીવ આગળ વધી શકે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર શ્રદ્ધામાં પીડા હોય પાછા આપણે મળીએ બે ચાર જમીને એ શરૂ કહેજો કે શરૂ તો કર્યું છે એમ કહેજો, મને ગમશે. પેલા આત્મા કો જાણો એટલે ને, જો જ્ઞાન કી પર્યાય હૈ ને, વો જ્ઞાન કી પર્યાય, વો જ્ઞાન કી પર્યાય કિસકી હૈ, શાસ્ત્ર કી હૈ કે આત્મા કી? તો ઉસમે આત્મા જાણને મેં આતા હૈ કે નહીં આતા હૈ? આતા હૈ. પ્રકાશ મેં પ્રકાશક જાણને મેં આતા હૈ, સૂર્ય કા પ્રકાશ મેં સૂર્ય જાણને મેં આતા હૈ. તો પ્રથમ વો જો જિસકા અંશ હૈ, વો અંશ કે દ્વારા ઉસી કો જાણો. એસા તત્વજ્ઞાનમાં એ તરંગિણીમાં એક દ્રષ્ટાંત દીધો છે. તત્વજ્ઞાન તરંગિણીમાં જેવી રીતે આ શરીર છે, શરીર હવે એક શરીર છે આખું, એમાં વધેલા નખ, એટલે બાળકો નખ વધારે ને, વધેલા નખ, એ નખ દ્વારા તમે આ ટાઢીઓની અવસ્થા નહીં જાણી શકો. વધેલા નખ દ્વારા જાણી શકાતી નથી. પેલા લાકડી લઈને અહીંયા કરો, લાકડી લઈને તો ન જાણી શકાય. વધારે વધારેલા નખ દ્વારા પણ જાણી ન શકાય. બે, ત્યારે આ શરીર છે એ ઊનું ટાઢું છે એમ કેમ ખબર પડે? કે એના અવયવ દ્વારા આ અટેરવું છે ને આટલું, તો તાવ લાગે છે, આટલું જ કરવાનું. કેમ કે એ અંશ શરીરનો એક ભાગ છે, અવયવ. એ અવયવ દ્વારા અવયવીનો ખ્યાલ આવી શકે છે. એ તો દ્રષ્ટાંત થયો. એમ શરીરને કર્મના લાકડા દ્વારા આત્મા અનુભવમાં ના આવે. રાગ છે ને એ વધેલો નખ છે, એ રાગ દ્વારા પણ આત્મા અનુભવમાં ના આવે. પણ એની પાસે ઉપયોગ લક્ષણ છે વર્તમાન. એ જે ઉપયોગ છે એ અંશીનો અંશ છે, અવયવીનો એક ભાગ અવયવ છે. એ ઉપયોગ દ્વારા આત્મ અનુભવમાં આવી જાય છે બધાને. પણ એ ઉપયોગમાં તમે એમ કહો કે આ મને ઘડિયાળ જણાય છે તો આત્મા નહીં જણાય. એક વાર તો ઘડિયાળને જાણવાનું બંધ કરવું તો પડશે, પછી ઘડિયાળ જણાય તો ભલે જણાય છૂટ છે. પહેલા તો અનુભવ કરવો હોય તો ઘડિયાળ જણાતી નથી જ્ઞાનની પર્યાયમાં. કેમ કે જ્ઞાનની પર્યાય ને ઘડિયાળને ભિન્ન છે. જે ભિન્ન છે તને જણાય છે, અને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક તન્મય છે, અભિન્ન છે, જણાતું નથી તને. એમ જો કરવા જાય તો આત્માનો અનુભવ થઈ જાય. પ્રથમ આત્માને જાણવો લ્યો. તત્વજ્ઞાન તરંગીમાં બહુ દ્રષ્ટાંત સારો, સાદો સીધો છે. હવે એ શાસ્ત્ર લખ્યું ત્યારે તો વધેલા નખ ને એ કઈ કોઈ છોકરાઓ નતા કરતા, પણ એને બધી ખબર. વધેલા નખ દ્વારા આ ટાઢીઓની અવસ્થા નહીં જણાય, લાકડી દ્વારા તો ન જણાય, પણ વધેલા નખ, આમ નખ ફેરવો ને આમ, તો ન જણાય. પણ આટલું ટેરવું છે એનું, જરાક ત્યાં મૂકો, આહા તાવ લાગે છે. કેમ એના દ્વારા જણાવું? કેમ કે એ અવયવ અવયવીનો છે, એક ભાગ છે, એના દ્વારા જણે દ્રષ્ટાંત. એમ ઉપયોગ છે એ આત્માનો એક અવયવ છે, રાગ અને શરીર એ અવયવ નથી. સમજાણું ને? સાવ સહેલું છે આમાં, ક્યાં અવરું? દ્રષ્ટાંતમાં સમજાઈ જાય. હું છે એમ કે છે કે સિદ્ધાંતની જરૂર ન પડે, અમે તો બધું તરત જ ખ્યાલમાં આવી ગયું. એમ આવી શકે છે દ્રષ્ટાંત દ્વારા જે સિદ્ધાંત સમજાવે ત્યાં ઘણાને ખ્યાલ આવી જાય કે હવે આ દ્રષ્ટાંત પછી આ સિદ્ધાંત ઉતારશે એમ ખ્યાલમાં આવી જાય. જ્ઞાન છે ને એમાં શું બોલો? હવે એ ભવિષ્યને જાણી લઈએ, છદ્મસનો જીવ, કે આના પછી આ શબ્દ આવશે, એ જ શબ્દ આવે બોલો. એ ભવિષ્યવેતા છે. જ્ઞાન છે ને એ ભવિષ્યવેતા. પણ જ્ઞાનના સામર્થનું આ હા 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 વિશ્વાસ આવો મુશ્કેલ છે. જ્ઞાનના સામર્થનો વિશ્વાસ આવવો મુશ્કેલ છે જગતના જીવોને. જ્ઞાનની તાકાત જુદા પ્રકારની. હું જાણનાર છું એ પકડી લ્યો ને બસ, કરનાર નથી. બધું બેડો પાર એમ, હું તો જાણનાર છું, કરનાર નથી. કરનાર નથી અને માત્ર હું જાણનાર છું, તો જે જાણનાર છું એ જ મને જણાય છે, બીજું જણાતું નથી. બસ બધી વાત એમાં પૂરી થઈ. બટ આટલું બધું સહેલું હોય છે અનુભવ માટે? અનુભવ સેલો જ હોય. આત્મા રાગ કરે ને છે એ તો બળાત્કાર કરે છે આત્મા ઉપર, તે રાગ થાય એવો શબ્દ છે. આત્મા ઉપર બળાત્કાર કરે આત્મા ત્યારે રાગ ઉભો થાય. કેમ કે વિભાવ છે. પાણી ચડાવવું હોય તો મોટર જોઈએ, અને મોટર હોવા છતાં ઇલેક્ટ્રિક આવી જાય તો પાણી ઉપર નથી ચડતું. હે, અને પાણી આમ ઢાળ ઉપર મૂકો તો મોટર જોઈએ ને, જોઈ મોટર સીધો હડહડ ભૂયું જાય પાણી. ના રોકાયો એકદમ ભૂયું જાય. શાસ્ત્રમાં દાખલો, ઢાળવાળા માર્ગ તરફ પાણીને વાળે છે તો પાણી પાણીમાં ભળી જાય. જ્ઞાન જ્ઞાનમાં ઢળે છે તો જ્ઞાન જ્ઞાનમાં ભળી જાય. બસ હે, ચૂકે છે. સબકે લીએ સરળ હે, મેરે લીએ ક્યા. સબકો ગુરુ મિલા હૈ કે નહીં? સબકો ગુરુ મિલા હૈ. બસ ગુરુ સબકા થા કે મેરા અકેલા કા થા? સબકા થા. કિસી કો ખાનગીમાં મંત્ર નહીં દેતે થે. કોઈ ખાનગીમાં જાય કે સાહેબ બહુ દુઃખ છે ને મને કંઈક મંત્ર આપો. અમારી પાસે મંત્ર મંત્ર નથી, ત્રણ થી ચાર સાંભળવા આવજો. અમે આત્માની વાત કરીએ છીએ, બસ એ મંત્ર છે. જાહેરમાં મંત્ર આપ્યો છે કોઈને ખાનગીમાં? પોતાને કરો. થઈ ગયો વખત, બોલો બોલો. પરમ કાર્ય જીત ધ્રુવે.